એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે જરા ઇતિહાસના ઊંડાણમાં ઉતરીશું. એક એવા સમુદાયની વાત કરીશું જેમનું નામ સાંભળતા જ મગજમાં પેલી શિંગડાવાળા હેલ્મેટ અને લૂંટફાટની છબી આવી જાય છે.
હા, વાઇકિંગ્સ. પણ શું આટલો જ છે એમના વિશે?
ના, બિલકુલ નહીં. એ છબી ખબર છે ઘણી ફિલ્મો અને વાર્તાઓને કારણે બની છે, પણ એ ઘણી અધૂરી છે. આજે આપણે જરા જુદી રીતે વાત કરીશું, પુરાતત્વવિદ જુલિયન રિચાર્ડ્સના સંશોધનના આધારે. એમણે જે વાસ્તવિક પુરાવા ભેગા કર્યા છે એના પરથી વાઇકિંગ્સને સમજવાનો પ્રયાસ કરીશું.
હમ, અને એ જરૂરી પણ છે, કારણ કે ઘણીવાર ઇતિહાસ આપણને જે રીતે શીખવવામાં આવે છે એ કદાચ પૂરો સાચો ના પણ હોય. અને આ વાઇકિંગ્સની વાત તો એ પણ બતાવે છે કે હજારો વર્ષ પહેલાં પણ દુનિયા કેટલી જોડાયેલી હતી.
ચોક્કસ. અને પુરાતત્વ એટલે કે જમીનમાંથી મળતા પુરાવા એ આખી વાર્તાને નવો ઓપ આપી શકે છે, જૂની માન્યતાઓને પડકારી શકે છે. કેમ એમનું કામ આટલું મહત્વનું ગણાય છે?
જુલિયન રિચાર્ડ્સ બ્રિટનના બહુ જાણીતા પુરાતત્વીય ઇતિહાસકાર છે. યોર્ક યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને બીબીસીના કેટલાક કાર્યક્રમોથી પણ લોકો એમને ઓળખે છે. એમની ખાસ વાત એ છે કે એ ખાલી જૂના લખાણો પર આધાર નથી રાખતા.
અચ્છા, કેમ લખાણોમાં શું વાંધો?
વાંધો એ કે એ લખાણો મોટાભાગે વાઇકિંગ્સના દુશ્મનોએ લખેલા છે, એટલે એમાં પક્ષપાત હોવાનો પૂરો સંભવ છે. રિચાર્ડ્સ 3 દાયકાથી વધુ સમયથી જાતે ખોદકામ કરી રહ્યા છે. ટોક્સી જેવી જગ્યાઓ જ્યાં આખી વાઇકિંગ સેનાની છાવણી હતી ત્યાં કામ કર્યું છે.
એટલે એમને જમીનમાંથી સીધા પુરાવા મળે છે.
બરાબર, એટલે એમનો દૃષ્ટિકોણ અલગ છે. એ પુરાતત્વ, ભાષા, ડીએનએ અભ્યાસ અને હા, જૂના લખાણોની પણ ફરી સમીક્ષા કરીને આ બધાને ભેગું કરીને વાઇકિંગ્સનું વધુ સંતુલિત ચિત્ર રજૂ કરે છે.
તો રિચાર્ડ્સના સંશોધનનું મુખ્ય સાર શું કહે છે? વાઇકિંગ્સ ખરેખર કોણ હતા?
એમનો મુખ્ય મુદ્દો એ છે કે વાઇકિંગ્સ એટલે ખાલી ખૂંખાર લૂંટારા નહીં, એમનો સમાજ બહુ જટિલ હતો. એ લોકો કુશળ કારીગરો હતા, હોશિયાર વેપારીઓ હતા, દૂર દૂર સુધી એમનો વેપાર ચાલતો. એમની પોતાની સામાજિક વ્યવસ્થાઓ હતી, કાયદા હતા અને એ જ્યાં ગયા ત્યાંની સંસ્કૃતિ સાથે ભળ્યા પણ.
પણ પેલી લૂંટારાવાળી છબી આટલી ઘર કરી ગઈ છે એનું શું કારણ?
મુખ્યત્વે એમના હુમલાનો ભોગ બનેલા લોકોના લખાણો, જેમ કે ઇંગ્લેન્ડ કે ફ્રાન્સના મઠોમાં રહેતા સાધુઓ. સ્વાભાવિક છે કે એ લોકો તો એમને બરબર જ કહે ને. આ ચક્કરમાં એમનો વેપાર, એમની કળા, એમનું શાસન એ બધું દબાઈ ગયું. રિચાર્ડ્સ કહે છે કે આ સમજવું જરૂરી છે જો આપણે મધ્યયુગીન યુરોપને અને આજના સ્કેન્ડિનેવિયાને બરાબર સમજવું હોય તો.
અને એમના સંશોધનનો વ્યાપ કેટલો છે? કયા કયા દેશો અને કયા વિષયો?
અરે, બહુ જ વિશાળ. સ્કેન્ડિનેવિયા તો ખરું જ, પણ ત્યાંથી છેક બ્રિટન, આયર્લેન્ડ, રશિયા, આજનું ઇસ્તંબુલ, છેક ઉત્તર અમેરિકા સુધી. અને વિષયો પણ ઘણા. એમના જહાજ બનાવવાની કળા, દરિયો ખેડવાની આવડત, એમના કાયદા, ધર્મ, કલા, સમાજ, શહેરોનો વિકાસ અને હા, સ્ત્રીઓનું સ્થાન પણ. ટૂંકમાં આખું વાઇકિંગ જીવન.
ચાલો ત્યારે થોડું વધારે ઊંડાણમાં જઈએ. એમની શરૂઆત ક્યાંથી થઈ? મતલબ વાઇકિંગ યુગ શરૂ થયો એ પહેલાં એ લોકો કેવા હતા?
જો રિચાર્ડ્સ એ સ્પષ્ટ કરે છે કે વાઇકિંગ્સ કે અચાનક જંગલમાંથી નથી આવી ગયા. 8મી સદી પહેલાં પણ સ્કેન્ડિનેવિયામાં સારો એવો વિકાસ હતો. ખેતી થતી હતી, ધાતુનું કામ થતું હતું, કાપડ બનતું હતું, સમાજ હતો એમનો.
તો પછી આ દરિયા પર જવાનું કેમ શરૂ થયું?
એના ઘણા કારણો હતા. ખાલી વસ્તી વધી ગઈ એટલે નહીં, એમની પાસે જહાજ બનાવવાની નવી સારી ટેકનોલોજી આવી, વેપારના નવા રસ્તા દેખાયા અને હા, સમાજમાં આગળ વધવાની, નામ કમાવવાની ઈચ્છા પણ હતી. આ બધું ભેગું થયું.
અને એમાં ચાવીરૂપ હતું એમનું જહાજ, લોંગશિપ. એમાં એવું તે શું હતું?
એ લોંગશિપ તો ખરેખર અદ્ભુત હતી. એની બનાવટ એવી કે એ મજબૂત પણ હોય અને થોડી લચીલી પણ રહે. એને ક્લિંકર બિલ્ટ કહેવાય અને એનો નીચેનો ભાગ પાણીમાં ઓછો ડૂબે, એટલે એ ઊંડા દરિયામાં તો ચાલે જ પણ છીછરી નદીઓમાં પણ અંદર સુધી જઈ શકે.
અચ્છા, સડ અને હલેસા બંને હતા નહીં?
હા, એટલે હવા હોય તો સડ વાપરે, ન હોય તો હલેસા મારે. કંટ્રોલ સારો રહે. પુરાતત્વમાં તો સ્કુલડેલેવ અને ગોકસ્ટેડ જેવા જહાજો મળ્યા છે. એ બતાવે છે કે અલગ અલગ કામ માટે, વેપાર માટે, લડાઈ માટે, લાંબી મુસાફરી માટે અલગ અલગ ડિઝાઇન હતી.
એ જહાજ ખાલી વાહન નહોતું એમના માટે?
ના, બિલકુલ નહીં. એ તો સ્ટેટસ સિમ્બોલ હતો, શક્તિનું પ્રતીક. જેની પાસે સારું જહાજ હોય એ મોટો માણસ ગણાય. અને એમની નેવિગેશનની આવડત, સૂરજ, તારા, દરિયાના પ્રવાહ, પક્ષીઓ કઈ દિશામાં ઉડે છે, આ બધું જોઈને રસ્તો શોધી કાઢતા. ગજબ.
હવે એ મુદ્દા પર આવીએ, લૂંટારા કે વ્યાપારી, શું કહે છે રિચાર્ડ્સ?
રિચાર્ડ્સનું કહેવું છે કે આ બંનેને અલગ પાડવા બહુ મુશ્કેલ છે. ઘણીવાર એક જ માણસ કે એક જ ગ્રુપ સવારે લૂંટ કરે અને બપોરે વેપાર કરતું હોય.
એમ,
મતલબ પરિસ્થિતિ પ્રમાણે.
હા, બરાબર. જે વધારે ફાયદાકારક લાગે એ કરે. શરૂઆતમાં કદાચ લૂંટ પર વધારે ધ્યાન હોય, પણ ધીમે ધીમે એમણે જોયું કે વ્યાપાર કરવામાં અને ક્યાંક વસી જવામાં વધારે ફાયદો છે.
એટલે એવું નહોતું કે ખાલી હુમલો કર્યો ને ભાગી ગયા?
ના, ઘણીવાર એવું નહોતું. ઘણી જગ્યાએ તો એ લોકો હુમલો કર્યા પછી ત્યાં જ રહી ગયા, ત્યાંના લોકો સાથે ભળી ગયા, લગ્ન કર્યા, રાજકારણમાં પણ ભાગ લીધો. આયર્લેન્ડનું ડબલિન, ઇંગ્લેન્ડનું યોર્ક, જેને એ લોકો જોર્વિક કહેતા, આ બધા શહેરો એમણે જ વસાવ્યા ને વિકસાવ્યા.
આ બધું કરવા માટે પ્લાનિંગ તો જોઈતું જ હશે ને?
અને વ્યાપાર. સાંભળ્યું છે કે છેક બગદાદ સુધી પહોંચી ગયા હતા.
હા, એ વાત સાચી છે. ખાસ કરીને સ્વીડન બાજુના વાઇકિંગ્સ, જેમને રૂસ કહેતા, એ લોકો રશિયાની નદીઓ વાટે છેક કાળા સમુદ્ર અને ત્યાંથી આગળ બાઇઝેન્ટિયમ, ઇસ્તંબુલ અને બગદાદ સુધી પહોંચ્યા.
શું વેચતા અને શું ખરીદતા?
ઉત્તરમાંથી પ્રાણીઓની રૂંવાટી, અંબર નામનો પદાર્થ, ગુલામો, આ બધું લઈ જતા અને બદલામાં ત્યાંથી રેશમ, મસાલા અને ખાસ કરીને અરબી ચાંદીના સિક્કા લાવતા. સ્કેન્ડિનેવિયામાં હજારોની સંખ્યામાં આવા અરબી સિક્કા મળ્યા છે. આ બતાવે છે કે એમનું નેટવર્ક કેટલું મોટું હતું. પશ્ચિમમાં લૂંટ અને પૂર્વમાં વેપાર, આવું જ નહોતું, બધે બધું ચાલતું હતું.
વસાહતની વાત કરી તમે, તો જ્યાં એ લોકો વસ્યા ત્યાં સ્થાનિક લોકો સાથે એમના સંબંધો કેવા રહ્યા?
અહીં એમની એક ખાસિયત દેખાય છે, એડજસ્ટ થવાની આવડત. એ લોકો જ્યાં ગયા ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે પોતાની રીતભાત થોડી બદલી, પણ પોતાની મૂળ ઓળખ પણ સાચવી રાખી. જેમ કે કીવ જેવા શહેરોમાં એ એક પ્રકારનું કલ્ચરલ મિક્સિંગ હતું.
અને એમના કાયદા, થિંગ સ્વભાવનો ઉલ્લેખ કર્યો હતો, એ શું હતું?
હા, થિંગ એ બહુ રસપ્રદ વ્યવસ્થા હતી. એ એક પ્રકારની જાહેર સભા હતી જ્યાં ગામના કે વિસ્તારના બધા મુક્ત પુરુષો ભેગા થાય અને ત્યાં જ કાયદા ઘડાય, ઝઘડાનો નિકાલ થાય, મોટા નિર્ણયો લેવાય.
એટલે રાજાનો હુકમ નહીં, પણ લોકોની સહમતિ.
હા, એના પર વધારે ભાર હતો. ઘણા ઇતિહાસકારો માને છે કે આ થિંગ પ્રથાની અસર પછીથી યુરોપની પાર્લામેન્ટ સિસ્ટમ પર પણ પડી. તે સમય માટે તો આ બહુ જ મોટી વાત કહેવાય.
ધર્મની વાત કરીએ, ઓડિન, થોર, ફ્રેયા, આ બધા દેવતાઓમાં માનતા હતા ને?
હા, એ નોર્સ દેવી દેવતાઓ હતા, પણ રિચાર્ડ્સ કહે છે કે આપણે જે ફિલ્મોમાં જોઈએ છીએ એના કરતાં વાસ્તવિકતા કદાચ જુદી હતી. એમનો ધર્મ કદાચ વધુ પ્રેક્ટિકલ હતો. અને પછી જ્યારે ખ્રિસ્તી ધર્મ આવ્યો ત્યારે પણ એવું નથી થયું કે રાતોરાત બધા ખ્રિસ્તી બની ગયા.
તો શું થયું?
એ બહુ ધીમી પ્રોસેસ હતી. ઘણા સમય સુધી તો લોકો જૂના દેવતાઓને પણ પૂછતા અને નવા ખ્રિસ્તી ધર્મને પણ માનતા. ઘણીવાર બંનેની માન્યતાઓ ભેળસેળ થઈ જતી. જેમ કે ડેનમાર્કમાં જીલિંગ સ્ટોન છે, એના પર ખ્રિસ્તી ક્રોસ પણ છે અને નોર્સ કથાઓના ચિત્રો પણ છે.
અચ્છા, એટલે પુરાવા મળે છે આવા મિશ્રણના?
હા, કબરોમાંથી મળતી વસ્તુઓ, મંદિરોના અવશેષો, થોરના હથોડા જેવા પેન્ડન્ટ્સ, આ બધું બતાવે છે કે એમની ધાર્મિક દુનિયા આપણે ધારીએ છીએ એના કરતાં વધુ જટિલ અને કદાચ વધુ સહિષ્ણુ પણ હતી.
હવે એક બહુ જ રસપ્રદ વાત, વાઇકિંગ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન. શું એ ખરેખર પુરુષ પ્રધાન સમાજ હતો જેમ આપણે માનીએ છીએ?
સામાન્ય રીતે ઇતિહાસકારો એવું જ કહેતા આવ્યા છે, પણ રિચાર્ડ્સ પુરાતત્વના આધારે આ વાતને પડકારે છે. એમનું કહેવું છે કે સ્ત્રીઓનું સ્થાન ઘણું મહત્વનું હતું.
કઈ રીતે? શું પુરાવા છે?
એક તો સ્ત્રીઓની કબરો ઘણીવાર બહુ સમૃદ્ધ હોય છે, એમાં ઘણો સામાન મૂકેલો હોય છે. બીજું, ઘર ચલાવવામાં, ખેતીવાડી સંભાળવામાં એમની મુખ્ય ભૂમિકા હતી. કાપડ બનાવવા જેવી હસ્તકલાઓમાં પણ એ આગળ હતી.
અને કાયદાકીય રીતે
એમને કોઈ હક હતા?
હા, અને કદાચ તે સમયના યુરોપના બીજા ઘણા સમાજો કરતા વધારે. વાઇકિંગ સ્ત્રીઓ પોતાની મિલકત રાખી શકતી, વારસો મેળવી શકતી અને જરૂર પડીએ છૂટાછેડા પણ લઈ શકતી. આ બહુ મોટી વાત કહેવાય જમાના માટે.
અને પેલી યોદ્ધા સ્ત્રીઓ, શિલ્ડ મેડન્સ, એનું શું? એ ખાલી વાર્તા છે?
પુરાતત્વમાં સીધા પુરાવા બહુ ઓછા છે કે સ્ત્રીઓ લડાઈમાં જતી, પણ રિચર્ડ્સ માને છે કે એ વાત સાવ કાઢી નાખવા જેવી નથી. કદાચ અમુક કિસ્સામાં એવું બનતું હોય. એ પણ બતાવે છે કે કદાચ એ સમાજમાં સ્ત્રી પુરુષના કામ એટલા ચોક્કસ રીતે વહેંચાયેલા નહોતા જેટલા આપણે ધારીએ છીએ. કદાચ વ્યક્તિની ક્ષમતા પર વધુ ધ્યાન અપાતું હોય.
લડાઈ, વેપાર, સમાજ, કલા અને સંસ્કૃતિ બાજુ શું હતું?
અરે, ઘણું બધું. એમની કલા તો બહુ જ વિકસિત હતી. ધાતુ પરનું કામ, લાકડા પરની કોતરણી, ખાસ કરીને એમના જહાજો અને ચર્ચ પર જોવા મળે છે. એકદમ ઝીણવટભરી અને સુંદર હોય છે. ઘરેણા પણ એટલા જ કલાત્મક.
અને સાહિત્ય જેવું કંઈ?
હા, એમની મૌખિક પરંપરા બહુ જ સમૃદ્ધ હતી, ખાસ કરીને સ્કાલ્ડિક કવિતા. આ કવિઓ મોટા યોદ્ધાઓ અને રાજાઓની પ્રશંસામાં કવિતા રચતા. એ બહુ જટિલ છંદો અને અલંકારોવાળી હોય. એનાથી ઇતિહાસ અને સંસ્કૃતિ સચવાતા. કવિઓનું સ્થાન પણ ઊંચું હતું સમાજમાં. અને એમની કલામાં બીજા પ્રદેશોનો પ્રભાવ પણ દેખાય છે. સેલ્ટિક, બાયઝેન્ટાઇન, ઇસ્લામિક. એ બતાવે છે કે એ લોકો બહારની દુનિયા માટે ખુલ્લા હતા.
તો પછી આ યુગ પૂરો કઈ રીતે થયો અને એમનો વારસો શું છોડી ગયા એ લોકો?
લગભગ 11મી સદી આવતા સુધીમાં ઘણા ફેરફાર થયા. સ્કેન્ડિનેવિયામાં રાજાઓ વધુ શક્તિશાળી બન્યા, દેશો બનવા લાગ્યા, ખ્રિસ્તી ધર્મ મુખ્ય બની ગયો. એટલે વાઇકિંગ્સ ધીમે ધીમે યુરોપના બીજા લોકો જેવા જ થઈ ગયા. એમની અલગ ઓળખ ઝાંખી પડતી ગઈ.
પણ એમની અસર તો રહી જશે ને?
ચોક્કસ રહી, અને બહુ મોટી અસર. એમણે જે વેપારના રસ્તા ખોલ્યા હતા એ ચાલુ રહ્યા. એમણે વસાવેલા શહેરો મોટા થયા. એમના કાયદા અને શાસનની રીતોનો પ્રભાવ રહ્યો. અંગ્રેજી ભાષામાં જ કેટલા બધા શબ્દો છે જે નોર્સ ભાષામાંથી આવ્યા છે. લો, સ્કાય, વિન્ડો, હસબન્ડ, વાઇફ, ઘણા સ્થળોના નામ પણ એમણે આપેલા છે. અને હા, લોકોના ડીએનએમાં પણ એમનો વારસો છે. નોર્મેન્ડી, રશિયા, ઇંગ્લેન્ડ, આ બધા દેશોના ઘડતરમાં એમનો ફાળો છે.
આટલી બધી વાતચીત પછી જો મુખ્ય મુદ્દા તારવવા હોય, જે આજે પણ કામ લાગે એવા, તો કયા કહી શકાય?
પહેલું તો અનુકૂલન સાધવાની ક્ષમતા. વાઇકિંગ્સ પરિસ્થિતિ પ્રમાણે બદલાતા અને નવી વસ્તુઓ અપનાવતા. બીજું, આર્થિક દ્રષ્ટિ અને જોડાણ. એમણે જે વ્યાપારનું નેટવર્ક બનાવ્યું એ ખરેખર પ્રારંભિક ગ્લોબલાઇઝેશન જેવું હતું. ત્રીજું, શાસનમાં સહભાગીદારીનો વિચાર, પેલી થિંગ સભાઓ.
હા, અને પેલું સ્ત્રીઓનું સ્થાન.
ચોક્કસ, એ ચોથો મુદ્દો. તે સમયના પ્રમાણમાં સ્ત્રીઓને વધારે અધિકાર અને સ્વાયત્તતા હતી. અને પાંચમું, પુરાતત્વનું મહત્વ. કેવી રીતે જૂની, કદાચ ખોટી માન્યતાઓને ભૌતિક પુરાવા પડકારી શકે છે.
આ બધા મુદ્દા બદલાવ સાથે તાલમેલ, દુનિયા સાથે જોડાવું, સહમતિથી નિર્ણય લેવા, સ્ત્રી સશક્તિકરણ, પુરાવા પર આધાર રાખવો, આ બધું તો આજે આપણા સમાજ માટે પણ એટલું જ મહત્વનું છે ને?
રિચાર્ડ્સના સંશોધનમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં ઘર કરી જાય, વાઇકિંગ્સ વિશેની આપણી સમજ બદલી નાખે.
હા, એવા કેટલાક વિચારો પર વાત કરીએ.
એક વિચાર એવો છે કે વાઇકિંગ હોવું એ કોઈ જાતિ નથી, પણ એક જીવનશૈલી હતી. એક એવી રીત જે ક્ષિતિજની પહેલે પાર પોતાનું નસીબ અજમાવવા માગતી કોઈ પણ વ્યક્તિ અપનાવી શકતી. મતલબ કે એ વંશ પર આધારિત નહોતું, પણ એક ચોક્કસ પ્રકારનું કામ, એક સાહસ હતું.
રસપ્રદ. બીજો કોઈ વિચાર?
બીજો, એમના જહાજો ખાલી વાહન નહોતા, પણ તરતા દૂતાવાસ જેવા હતા. એ ખાલી યોદ્ધાઓ કે વેપારીઓને જ નહીં, પણ નવા વિચારો, નવી ટેકનોલોજી અને નવા સપનાઓને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા. આ એમના પ્રવાસના સાંસ્કૃતિક મહત્વ પર ભાર મૂકે છે. ત્રીજો વિચાર થિંક સભાઓ વિશે છે. આ સભાઓ કદાચ લોકશાહીનો, માનવ ઇતિહાસનો એક શરૂઆતનો પ્રયોગ હતો, જ્યાં લોકો રાજાનો હુકમ સાંભળવા નહીં, પણ પોતાનું ભવિષ્ય નક્કી કરવા ભેગા મળતા.
અને પુરાતત્વની ભૂમિકા?
ચોથો વિચાર એના પર જ છે. પુરાતત્વ આપણને ઇતિહાસકારોએ બતાવેલા ચિત્ર કરતાં ઘણો વધારે જટિલ સમાજ દેખાડે છે. એવો સમાજ જ્યાં સ્ત્રીઓ પણ સત્તા સંભાળી શકતી, કારીગરો અદ્ભુત વસ્તુઓ બનાવતા અને કાયદો રાજાના ફરમાન કરતા લોકોની સંમતિ પર વધુ આધાર રાખતો હતો.
અને પેલો લૂંટારા કે વેપારીવાળો મુદ્દો?
હા, એના માટે પાંચમો વિચાર. વાઇકિંગ્સ લૂંટારા હતા કે વેપારી, એ સવાલ જ કદાચ ખોટો છે. એ લોકો એ હતા જે તે સમય વધુ ફાયદાકારક અને વ્યવહારુ હતું. હિંસક લૂંટથી માંડીને શાંતિપૂર્ણ વ્યાપાર સુધી બધું જ એમના વર્તનમાં સામેલ હતું. આ એમની પ્રેક્ટિકાલિટી બતાવે છે.
આ બધી વાતો પરથી આપણા રોજિંદા જીવન માટે શું શીખવા જેવું લાગે છે?
મને લાગે છે કે પહેલું તો ક્રિટિકલ થિંકિંગ. કોઈ પણ વાત, ખાસ કરીને ઇતિહાસ કે મીડિયામાંથી આવતી માહિતી, એને સીધે સીધી માની લેવાને બદલે થોડું વિચારવું કે આ કોણે કહ્યું છે, કેમ કહ્યું હશે. બીજું, વાઇકિંગ્સની જેમ ફ્લેક્સિબલ રહેવું, બદલાતા સમય સાથે એડજસ્ટ થતા શીખવું.
અને સમાજ તરીકે
એ સમજવું કે દુનિયા હંમેશાથી જોડાયેલી છે. આજે જેને આપણે ગ્લોબલાઇઝેશન કહીએ છીએ એ કંઈ નવું નથી, અને કદાચ સાથે મળીને નિર્ણય લેવાની જેમની રીત હતી એમાંથી પણ કંઈક શીખી શકાય. સહમતીનું મહત્વ.
ખરેખર આખી ચર્ચા બહુ મજાની રહી. મારા માટે તો સૌથી નવાઈની વાત એ હતી કે વાઇકિંગ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન આટલું ઊંચું હતું. આપણે ઘણીવાર ભૂતકાળને એક જ દૃષ્ટિથી જોઈએ છીએ.
હા, અને મારા માટે પુરાતત્વની તાકાત ફરી એકવાર સામે આવી. કેવી રીતે જમીનમાં દટાયેલી વસ્તુઓ આપણી આખી સમજને બદલી શકે છે. એમની કળા, એમનો વેપારનો વિસ્તાર, ખરેખર અદ્ભુત.
તો શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જેમ વાઇકિંગ્સ વિશેની આપણી સમજ અધૂરી અને કદાચ પક્ષપાતી માહિતી પર આધારિત હતી, શું આજે પણ એવું નથી બનતું કે વર્તમાનની કોઈ ઘટના કે કોઈ સમુદાય વિશે આપણી સમજ માત્ર એક જ પ્રકારના મીડિયા કે એક જ દૃષ્ટિકોણ પર આધારિત હોવાથી અધૂરી રહી જાય છે? વિચારવા જેવો મુદ્દો છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.